તારીખ 20/5/1984 શ્રી પરમાગમસાર બોલ નંબર 553 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 324
આત્માની વાત સાંભળીએ છીએ ત્યારે આત્માના અનેક ગુણો ખ્યાલમાં આવે છે, પણ આખો ભેદ અખંડ આત્મા ખ્યાલમાં આવતો નથી. એ કેમ ખ્યાલમાં નથી આવતો? આ પ્રશ્ન કર્યો છે. ગુણ ભેદો ખ્યાલમાં આવે અને અભેદ આત્મા ખ્યાલમાં કેમ ના આવે? આ પ્રશ્ન. ખ્યાલ તો આવે છે એમ કે એમાં શું છુપાયેલું છે કે ખ્યાલ તો આવે છે, પણ અમુક ખ્યાલ આવે છે ને અમુક ખ્યાલ નથી આવતો, એવો પ્રશ્ન છે. ખ્યાલ જ કોઈ નથી આવતો એવો તો પ્રશ્ન ઉત્તર આપે છે કે પોતે ખ્યાલમાં લેતો નથી એટલે આવતો નથી. અભેદને પોતે ખ્યાલમાં લેતો નથી એટલે ખ્યાલ નથી આવતો. સીધો અને ટૂંકો ઉત્તર આપ્યો છે. ખ્યાલ છે એ વિચારણામાં ઉત્પન્ન થતો નિષ્પન્ન થતો એક નિર્ણયનો પ્રકાર છે. ખ્યાલ આવ્યો એમ નથી કહેતા, તમે જે વાત કરો છો એનો ખ્યાલ આવ્યો. ખ્યાલ આવ્યો એનો અર્થ આખો વિષય સમજાણો, ત્યારે ખ્યાલ આવ્યો એમ કહેવાય છે. થોડુંક સમજાણું ને થોડુંક ન સમજાણું હોય ત્યારે ખ્યાલ આવ્યો એમ કહેવાય કે એમ તો કહી શકાય? પ્રશ્નકારનો પ્રશ્ન એ છે કે ગુણોનો ખ્યાલ આવે છે આત્મામાં, જ્ઞાનાધિગુણો કેવા કેવા છે એ ખ્યાલમાં આવે છે, પણ અભેદ આત્મા અમને ખ્યાલમાં નથી આવતો એમ કેમ થાય છે? ખરેખર તો ત્યાં ગુણોનો પણ યથાર્થ ખ્યાલ આવ્યો છે એમ કહેવું કઠણ છે, મુશ્કેલ છે. કેમ કે ગુણ તો અખંડ પદાર્થની એક વિશિષ્ટતા છે. ભલે એવી અનંત અનેક પ્રકારની અનંત પ્રકારની અનંત વિશિષ્ટતા છે, તો પણ તે એક દ્રવ્યની અભેદ દ્રવ્યની વિશિષ્ટતાઓના ભેદો છે. એ ભેદો ખ્યાલમાં આવે છે અને અભેદ ખ્યાલમાં નથી આવતો એનો અર્થ એ છે કે ભેદ પણ યથાર્થપણે તો ખ્યાલમાં નથી આવતો. એ વિશે કાલે થોડું ચાલ્યું. અહીંયા એમ કહે છે કે પોતે ખ્યાલમાં લેતો નથી એટલે આવતો નથી. હવે અહીંયા થોડો મૂંઝવણ થાય એવું છે કે પોતે ખ્યાલમાં લેતો નથી અને ખ્યાલમાં આવ એટલે ખ્યાલમાં આવતો નથી. તો પોતે ખ્યાલમાં લેતો નથી એમાં પ્રશ્ન એ થાય છે કે કેવી રીતે ખ્યાલમાં લેવો? અભેદ્રવ્યનો નિર્ણય કરવા જેવો છે અને અભેદની મુખ્યતાપૂર્વક એના ભેદો એનામાં રહેલા પેટા ભેદો ગૌણપણે સમજવા યોગ્ય છે એમ ખ્યાલ કરવા યોગ્ય છે, તો અભેદને કેવી રીતે ખ્યાલમાં લેવો એ પ્રશ્ન અહીંયા થવા યોગ્ય છે. તો અહીંયા બીજા પદાર્થના પ્રેક્ટિકલ ખ્યાલના દ્રષ્ટાંત દ્વારા આત્મા સંબંધીનો સિદ્ધાંત સમજી શકવા યોગ્ય છે કે બીજા જે પદાર્થો છે એનો ખ્યાલ કરવામાં આવે છે ત્યારે પણ તે પદાર્થોના ગુણભેદો ધર્મભેદો દ્વારા તે આખા પદાર્થને ખ્યાલમાં લેવામાં આવે છે. જેમ કે સોનું છે, એની પીળાશ કેવી હોય ચિકાશ કેવી હોય, ભલે પીળાશ અને ચિકાશ પિત્તળમાં હોય તો પણ સોનાની પીળાશ અને ચિકાશ એની જુદી વિશિષ્ટતા ધરાવે છે. ત્યાં તો ભળતું દ્રવ્ય હોવા છતાં પણ પિત્તળ સોનાને બદલે આવે તો જુદું પાડી દે છે. અહીંયા તો કોઈ ભળતું દ્રવ્ય નથી. આત્મા તો એવું ચૈતન્ય દ્રવ્ય છે કે એની સાથે ઇન્દ્રિય જ્ઞાન ગોચર થતા કોઈ જળ પદાર્થ શેરભેર થાય ને ચૈતન્યપણે જણાય એવું તો કોઈ શેરભેર વાળો ભળતો પદાર્થ નથી. ઓળખવામાં ભૂલ ખાઈ જાય. આ તો વિશિષ્ટ ચૈતન્ય લક્ષણ વાળું જુદા પડતા એવા જ્ઞાન લક્ષણ વાળું કોઈની સાથે મેળ ખાતો નથી. છ દ્રવ્યમાં એક જ ચેતન દ્રવ્ય છે. ખ્યાલમાં લીધો નથી તો એનો અર્થ એ છે કે જો બહારમાં પદાર્થની અંદર પણ તો મૂળ પદાર્થ આવો હોય ને બીજો બાકી નકલી પદાર્થ સાથે એવું એનું ખ્યાલ બરાબર કામ કરી શકે. અહીંયા તદ્દન જુદા પડતા પદાર્થમાં શા માટે કામ ન કરી શકે? બરાબર પૂરી જિજ્ઞાસામાં આવીને ખ્યાલ કરવા ધારે, ખ્યાલમાં લેવા ધારે તો ખ્યાલ આવી શકે એવું છે. અનંતા જીવોને ખ્યાલ આવ્યો છે. તને પણ અનેક પદાર્થોનો ખ્યાલ આવે છે. જ્યાં જ્યાં તારું પ્રયોજન છે ત્યાં ત્યાં બધી વાતનો ખ્યાલ તને આવે છે. અહીંયા ખ્યાલ આવતો નથી એનો અર્થ કે જે રીતે તને એનું પ્રયોજન ભાષું જોઈએ પ્રયોજન ભાષું એ વાત સ્પષ્ટ છે. એટલે જો તને ખ્યાલ ભેદનો ન આવતો હોય તો પહેલા તારી વિચારણાને વિચારધારાને તપાસ કે આ ખ્યાલ કરવા તું આવ્યો છું, આ ખ્યાલ કરવા બેઠો છું તો એમાં તને સારું પ્રયોજન કેટલે હદ સુધી સાચું છે. ઉપર ઉપરથી પ્રયોજન ભાષે છે તો સામાન્ય જિજ્ઞાસા ઉત્પન્ન થાય છે, પરંતુ સામાન્ય જિજ્ઞાસાથી આ કાર્ય થતું નથી. સામાન્ય ભાવના આત્મકલ્યાણની થાય છે કે કાંઈ ને કાંઈ ધર્મ કરીને આત્મકલ્યાણ કરી લેવા જેવું છે, પણ એવી સામાન્ય ભાવનાથી પણ આ કાર્ય થતું નથી. કોઈ અપૂર્વ ભાવનાને અપૂર્વ જિજ્ઞાસામાં આવ્યા વિના અથવા પૂરી શક્તિથી આ કાર્ય કરવાનો નિર્ણય કર્યા વિના, દ્રઢ સંકલ્પ કર્યા વિના આ વિષયમાં યથાર્થપણે પ્રવેશ થતો નથી. અને તેથી ખ્યાલ કરવા જાય છે તો પણ ખ્યાલ કરી શકતો નથી. ખ્યાલ કરવાની ઈચ્છા રાખે છે, ખ્યાલ કરવા જાય છે કે ખ્યાલ કરવાની ઈચ્છા રાખે છે કે મારે અભેદ આત્મા સમજવો છે, તો પણ એને અભેદ આત્મા ખ્યાલમાં આવતો નથી. એટલે એમ કહ્યું કે લેતો નથી ખ્યાલમાં, માટે આવતો નથી. એટલે એના ખ્યાલમાં લેવાની જે પ્રકાશ છે અથવા બીજે પ્રયોજન વિપર્યાસ છે, એટલે પણ અહીંયા એની મતી જે રીતે સવળી થઈને કામ કરવી જોઈએ એ રીતે કામ કરતી મેળ ખાતો વિષય પાછળ 558માં છે કે ભાઈ તું સતની અંડી જિજ્ઞાસા કર, સત્સ્વરૂપ જે પોતાનો આત્મા અભેદ આત્મા અખંડ આત્મા એની ઊંડી જિજ્ઞાસા કર. સામાન્ય જિજ્ઞાસા ન લીધો, ઊંડી જિજ્ઞાસા કર કે જેથી તારો પ્રયત્ન બરાબર ચાલશે, નહીતર તારો ઉપર ચોટ્યો પ્રયત્ન છે એ બરાબર ચાલતો નથી. તેથી તમે એની રુચિ અથવા એનું ખ્યાલ લેવાનું જ્ઞાન કામ કરતો નથી. તારો પ્રયત્ન બરાબર ચાલશે ને તારી સવળી થઈને આત્મામાં પ્રેમ છે. આ સવળી નથી થતી, મતિ છે ઊંધું ઊંધું કામ કરે છે, મતિ સવળી થઈને કામ કરતી નથી, એની આ તકલીફ છે. એટલે એને ખ્યાલ આવતો નથી. પછી જિજ્ઞાસાને સાથે સંસ્કારને પણ સંબંધ હોવાથી અહીંયા થોડી સંસ્કારની પણ વાત લીધી છે. એટલે એમ કહે છે કે ઊંડી જિજ્ઞાસાથી પોતે આ વિષયની, આત્માના પોતાના સ્વરૂપના વિષયની ઊંડી જિજ્ઞાસામાં આવીને ખ્યાલ લેવા માંગે તો એને ખ્યાલ આવી શકે એવું છે. એટલે કે યથાર્થ નિર્ણય થઈ શકે એવું છે. અભેદને ખ્યાલમાં લેવો એ તો છેલ્લામાં છેલ્લી સ્થિતિ છે, ત્યાર પછી કાંઈ એને ખ્યાલમાં લેવાનું બાકી રહેતું
વધે.
જે પરમ તત્વ છે એનો તાગ લેવો છે એ અહીંયા આવી જાય છે. જ્યાં અભેદ ખ્યાલમાં આવ્યો ત્યાં એ પરમ તત્વનો, ગહન તત્વનો, જેને એમ કહેવાય છે કે અગાધ જેનું સામર્થ છે, અગાધ જેનો સ્વભાવ છે, એનો ખ્યાલ આવી જાય પછી કઈ ખ્યાલ લેવાનો બાકી રહેતો પ્રયોજનભૂતપણે. અપ્રયોજનભૂત વિષયમાં તો જાણવું થાય, ન જાણવું થાય, વિપરીત જાણવું થાય તો એમાં બાધા આવતી નથી. સોનાનો ઘાટ જણાય છે પણ મને સોનાનો ઘાટ દેખાય છે કે આ સોનાની નીતિ છે, પણ હું સોનું ભાળતો નથી તો જગતમાં એ હાસ્યાસ્પદ લાગે છે.
બરોબર,
કેવું લાગે?
હાસ્યાસ્પદ,
હાસ્યાસ્પદ લાગે કે અરે ભાઈ તને સોનાની નીતિની ખબર પડી કે આ સોનું નીતિ રૂપે છે અને બંગડી રૂપે નથી કે લગડી રૂપે નથી, તો તે સોનું જોયા વિના સોનાની નીતિ કેવી રીતે નક્કી કરી, કેવી રીતે જોઈ? એ કલ્પના માત્ર છે. ખરેખર એ સોનાની નીતિ સંબંધીનું જ્ઞાન સાચું નથી, પણ એ કલ્પના માત્ર છે એવું અહીંયા એમ કહે છે કે મને ભેદ ખ્યાલમાં આવે છે, પર્યાય ખ્યાલમાં આવે છે, ગુણ ખ્યાલમાં આવે છે, પણ અભેદ અખંડ આત્મા ખ્યાલમાં આવતો નથી. એ તારી વાત ખોટી છે. તારો ગુણ અને પર્યાયનો ખ્યાલ પણ ખોટો છે. સાચો ગુણ પર્યાય શીખવાનું બને છે કે ક્લાસ વગેરે ચાલે
ચાલે,
પણ પદાર્થના દ્રવગુણ પર્યાય કેવા હોય, આત્માના દ્રવગુણ પર્યાય કેવા હોય, જળના દ્રવગુણ પર્યાય, તો એમાં અભેદનો જો ખ્યાલ આવે છે ત્યારે બધો ખ્યાલ હતો. ત્યાં સુધી દ્રવગુણ પર્યાયના ભેદોનો ખ્યાલ પણ ખરેખર સાચો નથી. આવો આગળ આવો, ઘણી જગ્યા છે. અહીંયા તો એમ કે છે ભગવાન કે આત્મામાં શક્તિ એટલી બધી છે કે કોઈને હાથ ખેંચવાની જરૂર
નથી.
અનંત શક્તિ ભરેલી છે. એ વાત વારંવાર ત્રિગુરુ સમજાવે છે. ધર્મદાસજી શુલકે ગુરુની વ્યાખ્યા કરી છે કે ગુરુ કોને કહેવા, કે વારંવાર આત્માને બતાવે, આત્માના સામર્થ્યને બતાવે, આત્માના સ્વરૂપને બતાવે, એને ગુરુ કહીએ. બીજું કાંઈ ન લીધો, ત્યાગ કર્યો હોય તો એને ગુરુ કહેજો, શાસ્ત્રોનું ભણતર ઘણું ભણ્યા હોય તો એને ગુરુ કહેજો, અથવા દુનિયાભરની માનતા હોય, વાતો આવડતી હોય તો એને ગુરુ કહેજો, એમ ન કહેવાય. શુદ્ધાત્મા પરમાત્માની વાતો કહેતા હોય ને વારંવાર પરમાત્મ તત્વનું સ્વરૂપ બતાવતા હોય તો એને ગુરુ કહેવામાં આવે. એ વ્યાખ્યા કરી છે. અધ્યાત્મની વ્યાખ્યા બધી અધ્યાત્મ વિષય હોય છે. શું કહે છે કે અભેદ આત્માને ખ્યાલમાં લેતો નથી, પોતાનું અખંડ અભેદ સ્વરૂપ કેવું છે એને ભેદ ઉપરથી પણ અભેદ બાજુ એનું જ્ઞાન લંબાવવું જોઈએ. જ્યારે જ્ઞાનાદિ લક્ષણથી જ્ઞાનનો એક લક્ષણનો ભેદ પડે છે, ત્યાં જ્ઞાન નામનું લક્ષણ પાડીને
ભેદ પડ્યો
એવો ભેદ પડે છે. પણ એ ભેદમાં નહીં રોકાતા, ભેદ ઉપરથી આવું જ્ઞાન સંયુક્ત આખું અખંડ આત્મદ્રવ્ય કેવું છે એમ એને અભેદ ઉપર ખ્યાલ લીધો જોઈએ. એ રીતે પોતે અભેદ ઉપર જતો નથી, અભેદને ખ્યાલમાં લેવા જવાનું એનું જ્ઞાન લંબાવતો નથી, માત્ર ભેદો જાણીને સંતુષ્ટ થાય છે. એને એમ થાય છે કે મેં ઘણું જાણ્યું આત્માના વિશે, મેં ઘણું જાણ્યું આત્મામાં આવું આવું છે, આવા આવા પ્રકાર છે આત્મામાં, આવા આવા પ્રકાર છે, એવા ઘણા ભેદ પ્રભેદો જાણ્યા, એટલે મને એ સંબંધીનું જ્ઞાન થયું છે, જ્ઞાન વર્તે છે. એને ખરેખર એ જ્ઞાનમાં ભ્રમ શું છે એનો પણ ખ્યાલ આવતો નથી. અભેદને ખ્યાલમાં લેવો એ તો છેલ્લામાં છેલ્લી સ્થિતિ છે. પછી કાંઈ અભેદ ખ્યાલમાં આવે પછી એને વિચારણા કરીને નિર્ણય કરવાનું બાકી રહેતો નથી. એક સ્ટેજ પૂરી થાય છે નિર્ણયના તબક્કાની, પછી અનુભવનો તબક્કો બાકી રહે છે. ત્યારે અનુભવમાં આવી જાય છે, નિર્વિકલ્પ જ્ઞાનમાં નિર્વિકલ્પ તત્વનો અનુભવ થાય છે, ત્યારે એને ખરો નિર્ણય થયો, સાચો વાસ્તવિક નિર્ણય થયો એમ ત્યાં અનુભવ સહિતની ભોર લાગે છે. એમાં પછી ફેર પડતો નથી. અભેદને ખ્યાલમાં લેવો એ તો છેલ્લામાં છેલ્લી સ્થિતિ છે. એટલે જિજ્ઞાસા અને વિચારણાનો વિષય ત્યાં પૂરો થયો. હવે હું કેવો એ વાત ન રહી, જો અભેદ ખ્યાલમાં આવી ગયો તો પોતે કેવો એ પ્રશ્ન ત્યાં પૂરો થઈ ગયો, જિજ્ઞાસા પૂરી થઈ. હવે જેવો અભેદ જણાયો એવો જ અનુભવમાં આવવાનો પુરુષાર્થ ઉત્પન્ન થાય છે, રુચિ ઉત્પન્ન થાય છે, એનો મહિમા ઉત્પન્ન થાય છે અને અનુભવ પર્યંતનું કાર્ય થાય છે, ત્યારે એને નિર્વિકલ્પ અનુભવ થાય છે. મોક્ષ માર્ગ ત્યારે એને શરૂ થાય છે, ત્યારે એને આગામી અનંત ભવની મર્યાદા થઈ જાય છે, એટલે કે ભવની અનંતતાનો છેદ થાય છે. ભવ બેઠા રહે એનો એટલો વાંધો નથી, પણ ભવની અનંતતાનો છેદ થઈ જાય છે. અનંતતાનો બંધી કસાયનો અહીંયા છેદ થાય છે, અહીંયા ભવની અનંતતાનો છેદ થાય છે, મિથ્યાત્વનો છેદ થાય છે. એ બધા કારણો અનિષ્ટ કારણોનો નાશ થાય છે અને ત્યારે એના ખ્યાલમાં અભેદાત્મા પણ બરાબર હોય છે. અહીંયા ખ્યાલમાં હોય છે એટલે અનુભવ જ્ઞાનમાં હોય છે. બરોબર, પછી એ આત્મા કેવો એ પ્રશ્ન એને માટે નથી. આવો એ એના અનુભવમાં આવી ગયો. નિર્વિકલ્પ તત્વ નિર્વિકલ્પ ભાવે અનુભવમાં આવ્યું, અભેદ તત્વ અભેદ ભાવે એના અનુભવમાં આવ્યું. પછી હું અને આત્મા એવો ભેદ પણ નથી, કેમ કે હું તો પોતે જ છે ને, પોતે પોતાથી ભેદવાળો છે કે અભેદવાળો છે, પોતે પોતાથી તો ભેદવાળો નથી. તો જેવો આત્મા અભેદ છે સ્વરૂપથી, એવો જ સ્વરૂપ સ્વરૂપાનુભવમાં આવે છે, ત્યારે એનો ખરો ખ્યાલ સાચો ખ્યાલ આવ્યો એમ કહેવામાં આવે છે. ત્યારે એને ખરેખર મોક્ષ નો માંડવો નાખ્યો. લગ્ન કરે છે ત્યારે
માંડવો નાખે ને,
સારું મુહૂર્ત જોઈને. પેલા તો 8 દિવસ અગાઉ નાખતા, પછી 3 દિવસ થયા, હવે તો 3 કલાક હોય તો એ ચાલે છે. પણ અહીંયા જે મુક્તિ મુક્તિ રૂપી સ્ત્રીની સાથે લગ્ન થવાના છે એને મોક્ષ લક્ષ્મી કહે છે, મોક્ષ રમણી કહે છે. એનો માંડવો અહીંયા નિર્વિકલ્પ અનુભવ થાય ત્યારે સમ્યક દર્શનમાં એનો માંડવો નખાણો હોય. પછી તો પુરુષાર્થ ઓછો છે ત્યારે સવિકલ્પ દશા છે, એમાં સ્વરૂપ ચિંતન એટલી ચિંતનના જે સંશોધક દ્રષ્ટિએ થાય છે ખ્યાલ લેવા માટે એવી નથી થતી. એ સ્વરૂપ ચિંતનમાં આ સ્વરૂપ ચિંતનમાં ફેર છે. ખ્યાલ લેવા માટે જે વિચારણા છે એ સંશોધક દ્રષ્ટિકોણવાળી છે, અને ખ્યાલ આવ્યા પછી જે સ્વરૂપ ચિંતન છે એ ભાવના પ્રધાનતાવાળી છે. હું આવો છું એમ પોતાના સ્વરૂપને ચિંતનમાં વારંવાર ભાવે છે એ ભાવના પ્રધાનતા છે, એમાં સંશોધન પ્રધાનતા નથી. ચિંતનમાં ફેર છે. પૂજા કરતા કરતા વિચાર આવ્યો હતો કે આ મુનિઓની પૂજા છે, 64 રુદ્ધિધારી મુનિઓની જે પૂજા છે એમાં એ તો 64 રુદ્ધિના બહાને ખરેખર તો મુનિઓની વિતરાગતાની પૂજા છે. જે પ્રચુર વિતરાગી સ્વસંવેદન મુનિઓને ચાલે છે એવા એવી અવસ્થાએ જે આરૂઢ થયા છે, પહોંચ્યા છે, એમની વિતરાગતા જોઈને એ રાગ પણ વિતરાગતા બાજુ ઢળે છે. પૂજાનો રાગ પણ વિતરાગતા બાજુ ઢળે છે. વૃદ્ધિ વગેરે તો એ સાથે સાથે સ્ત્રીની ચીજના વખાણ કરવામાં આવે છે, જેમ સમ્યક દ્રષ્ટિના ત્યાગ વૈરાગના વખાણ કરવામાં આવે છે. બીજા પણ પ્રકૃતિમાં શાંતતા આવી હોય તો એ ગુણાના પણ વખાણ કરવામાં આવે. સમ્યક દ્રષ્ટિ હોય ને કોઈ વધારે શાંત દેખાય, કોઈ ઓછા શાંત દેખાય, તો વધારે શાંત હોય એનું વખાણ કરવામાં આવે. કેવી શાંતિ છે જુઓ તો ખરા, શાંતિ કેવી છે? બહારંદરમાં શાંત પરિણામ છે ને બહારમાં શાંતિ દેખાય છે આને તો. પણ બાહ્ય શાંતિ એ તો ઓલા એકડાની હારે મીંડું ચડેલું છે, એથી એવા શાંત તો મુખ્ય દ્રષ્ટિ હોય તો દેખાય.
બરોબર.
એટલે એની શાંતિ ના કઈ વખાણ કરાય એમ વિતરાગતા ને લઈને એના વખાણ છે. એમ વૃદ્ધિ આદિની પ્રશંસા પણ એ વિતરાગતાના સદભાવમાં ઉત્પન્ન થયેલી વૃદ્ધિ છે. એટલે સાથે સાથે એ બાને એમના ગુણગાન કરવામાં આવે છે. પણ ખરેખર તો ત્યાં વિતરાગતા પ્રત્યે બહુમાન છે. એ વાત લક્ષ બાર જોવું જોઈએ. વૃદ્ધિની એવી મુખ્યતા થાય ને વિતરાગતાની વિસ્મૃતિ થાય તો એ 64 વૃદ્ધિધારી મુનિની પૂજા નથી, ભૂલ છે, ભૂલ થાય છે એમાં પૂજામાં. ખરેખર તો વિતરાગતા એટલી ઉપાધિ છે જીવને, એ પોતાનો સ્વભાવ હોવાથી એ વિતરાગતા એટલી ઉપાધિ છે કે પરિણમનમાં તે મય તન્મય થઈ જવા, તદ્રુપ થઈ જવા યોગ્ય છે. પણ જો એ વિતરાગતામાં તદ્રુપ ને તન્મય થઈને એ વિતરાગતાનો ઉદ્ભવ ન થાય અને રાગ રહી જાય, વિતરાગતા ન થાય ત્યારે શું થાય? રાગ રહી જાય તો એ રાગ વિતરાગતાની શરણે જાય એવો રહી જવો જોઈએ. કેવાય કે વિતરાગતાને ભજે, રાગ કોને ભજે? વિતરાગતાને ભજે. રાગ ને રાગ ન ભજે, રાગ ઉત્પન્ન થાય એ રીતે રાગ ન લંબાય, પણ રાગ નો નાશ થાય એ રીતે રાગ લંબાય. ફુગાનીજી એ પત્ર ની અંદર બહુ સરસ વિષય કુદરતી આવી ગયા છે, એવો જ વિષય હમણાં એક બેનશ્રી નાખી મૂકે છે, લગભગ બે મેર સાથે પત્રમાં એમણે સ્પષ્ટ લખ્યું છે, તો પ્રસિદ્ધ છે. વિકલ્પ ને એમ કહે છે પોતે કે હે વિકલ્પ, એક ઉપલક્ષણથી પદ્મ લખાણ કર્યું છે, કે એ વિકલ્પ જો તને તારી આયુષ્ય પ્રિય હોય તો ગુરુ સંઘ મેં લેસલ કરી શકે. જો તને તારી તારે રહેવું જ હોય ને ઉત્પન્ન થવું હોય તો એક અમારો કોઈ બહારમાં અર્પણતા હોય તો ગુરુ સંઘ છે, બીજાનો સંઘ તો અમે ઈચ્છતા. વરના ઇસકા દિયા હોવા શસ્ત્ર તુજે માર ડાલેગા. એ ગુરુજીએ એક વિતરાગતાની વિદ્યા મને આપી છે. શસ્ત્ર વિદ્યા અસ્ત્ર શસ્ત્ર ની વિદ્યા હોય છે ને, એ વિતરાગતા ને શસ્ત્ર વિદ્યા મને આપી છે. એ શસ્ત્ર તને મારી નાખશે, તને જીવતો નહીં રહેવા દે. એટલે કે હું એવો પુરુષાર્થ કરીશ શીઘ્ર માર ડાલેગા. બરાબર, શીઘ્ર માર ડાલેગા, ભલે લંબાવા નહીં દે એમ કહેતા. બરાબર છે, ખરી વાત છે. એટલું બધું યાદ નથી કે એ શસ્ત્ર તને તરત જ મારી નાખશે. મારો પુરુષાર્થ એવો હાલે છે, તારો ખલાસ છે, એટલે હું નિર્વિકલ્પ થઈ જઈશ, તને ટકવા નહીં દઉં. હવે આમ તો એ વિકલ્પ મરવા જ પડ્યો છે. જો ગુરુચરણમાં જાય તો ત્યાં પણ એ જ દશા થવાની છે. ગુરુ એમ કે છે પણ હવે અહીંયા તારા વિકલ્પ નું કામ નથી, અમારે કોઈ તારો વિકલ્પ જોતો નથી, તારી ભક્તિ ભક્તિ નું અમારે કોઈ કામ નથી. અમારો પણ એ આદેશ છે કે તું તારામાં ઠરી જા, નિર્વિકલ્પ થઈ જા. એટલે અહીંયા એ તો મરવાનો છે ને, ત્યાં જાય તો એ મરવાનો છે. પણ રાગ તો વ્યવહારના સ્થાનમાં ત્યારે છે કે એ વિતરાગતાને ભજે તો. જો વિતરાગતા બાજુ નમે નહીં તો એ રાગ પણ રાગ તરીકે નકામો છે. એ કુરાગ છે, એ રાગ પણ સારો નથી.
બરોબર,
એ કઈ હમણાં એમ કહેતા હતા એ વિકલ્પો ચાલ્યા જાઓ, તમે ચાલ્યા જાઓ, કોઈ અહીંયા તમારું કામ નથી. બહુ તો તમારે જવું, હું નહીં, હું તમને ગુરુના ચરણમાં તમારું સમર્પણ કરી દઉં છું એમ કઈ બોલ્યા. હે વિકલ્પો, તમે અહીંથી ચાલ્યા જાઓ, તમારું તો અમે સમર્પણ કરી નાખ્યું છે ગુરુ ચરણમાં. જેમ કોઈ ચીજ ચડાવી દીધી હોય, અર્ધ ચડાવીએ છીએ, પછી એ ચીજને આપણે વાપરતા
નથી,
સમર્પણ કરી દીધી છે એમ. વિકલ્પો નું સમર્પણ તો અમે કરી નાખ્યું છે, હવે અહીંયા તમારું કામ નથી, તમે ચાલ્યા જાઓ. હા, એ તો આ સમજાવવા માટે એમને ત્યાં તો બંધ થવાનો વિષય આવ્યો છે કે આટલો બધો વિસ્તાર કર્યો શાસ્ત્રમાં. અલમ અલમ ઇતિ જલ્પ, અને આ બધા વિકલ્પ જલ્પ, જલ્પ એટલે વિકલ્પ થી બંધ થાવ. આ પણ હવે લંબાવવું નથી, પણ શાસ્ત્ર તો શાસન ને કામમાં આવે એવી ચીજ છે, એ પણ એની મર્યાદા છે. એ અમર્યાદિત પણ અમને ન હો એમ છે. આખરમાં એ રાગ છે ને, એ વાત કરી હતી, બોલ્યાશે તો ક્યારેક બોલ્યાશે, પણ ફરી નીકળી ગયું. એટલે એમ કહ્યું કે હવે મસ્તીમાં ખૂબ ટેપની વાત ચાલી હતી, આપણે ટેપ બધાને સાંભળવા મળે અમે વિચારીએ છીએ. તો કે હવે ક્યારેક આવું બોલાણું હોય છે એમ કરીને આવી વાત કરી. હવે મસ્તીમાં આવું બોલાણું હોય એ બધું ટેપમાં બહાર મૂકો, કોઈ અનર્થ કરે કે આપણી વિકલ્પને ચાલ્યા જવાનું છે, છતાં આપણી કેવી રીતે સિદ્ધાંતમાં ઘડ બેસે છે. પણ એ પછી મેં તો એમ કહ્યું કે એ બધી વિદ્વાનોની ચર્ચા વિદ્વાનો પાસે રહી, અહીં તો મસ્તીની અંદર શું ભાવ આવ્યા છે એનો મહિમા વિશેષ છે, એને કાંઈ ચર્ચા વિચારણાનો વિષય બનાવી શકાય. સપ્તમ દ્રવ્ય કહ્યું એ મસ્તીનો વિષય છે, ચર્ચા વિચારણાનો વિષય નથી. હવે એના ઉપરથી પ્રશ્ન આગળ લંબાયો છે કે એ રીતે અભેદ ને ખ્યાલ માં લેવો અમને કઠણ પડે છે. આપ એમ કહો છો કે જો ખ્યાલમાં લેવાનો અભેદને અભેદ ભાવે ખ્યાલમાં લેવાનો કાંઈક પ્રયત્ન કર તો થાય, હું કરતો નથી માટે એટલે ખ્યાલમાં આવતો નથી. તો પ્રશ્નકાર એ કહે છે કે ઠીક છે આપની વાત, પણ અમને એ વાત કઠણ લાગે છે, અઘરી લાગે છે. કઠણ લાગે છે એટલે અઘરી લાગે છે. એને બહુ સારું આશ્વાસન આ ઉત્તરમાં આપ્યું છે કે ધીરે ધીરે પ્રયત્ન કરવો, પ્રયત્ન ધીરેથી કરવો, ઉતાવળે પ્રયત્ન કરવો એમ નહીં, ધીરે ધીરે પ્રયત્ન કરવો, શાંતિથી ધીરેથી અંદરમાં પોતાનું અભેદ આત્મ સ્વરૂપ કેવું છે એને ખ્યાલમાં લેવાનો પ્રયત્ન ચાલુ રાખવો. અને એમાં એ પ્રયત્ન ની અંદર ધીરજ ખોઈ બેસવી નહીં, એમ કેવું છે. અનંતા જીવોને ખ્યાલમાં આવ્યો છે, તને પણ એમ નથી લાગતું કે હું આટલો ચતુર બુદ્ધિમાન, કેમ કે પોતે કોઈ ઓછો આંકવા આંખ મૂકવા તૈયાર નથી. તો પછી બીજા અનેક ને ખ્યાલમાં આવ્યો હોવા છતાં મને ના આવે એવું શું કરવા, એવું એને થોડું ચાનક ચડવું જોઈએ. જો હું બીજી બધી વાતનો તાગ લઈ લઉં છું, આમ કે કામ આપી દઉં આપણે એનો ત્યાગ લઈ તાગ લઈ લઈશું, તો પછી આમાં પણ બીજા તારા જેવા અનંત જીવો એનો તાગ લીધો છે. પણ પોતાને અરુચિ હોય છે એટલે એવી રીતે આડી આડી વાતો કરે છે. અહીંયા કે છે કે કોઈ વાત તને અઘરી લાગતી હોય, કોઈ વાત તને કઠણ લાગતી હોય, તો પણ અભ્યાસ નથી એટલે એ અઘરી ને કઠણ લાગે છે. અનઅભ્યાસ એ કોઈ પણ વાત અઘરી છે. એકડો લખવો પણ અનઅભ્યાસ તો અઘરો છે. અને અભ્યાસ થયા પછી 135 માળ નું અમેરિકાનું મકાન બાંધ્યું, એને પહેલા એનું ગણિત મૂકીને બાંધ્યું હતું. નોટું ગણિત મૂક્યું કે પાયો કેટલો ઊંડો જોઈએ અને એની અંદર નું મટીરિયલ ના ગુણાકાર ભાગાકાર કેવા કરવા. એકડો લખનારે એને પહેલા અભ્યાસ અઘરો લાગતો હતો. એને માળ ઉપર માળ ચડાવ્યા, એમાં એક એક ચીજ ક્યાં કેવી રીતે કયા માપ થી રાખીને મૂકવું એ બધું ગણિત નું આખું પ્લાનિંગ કરે છે, ક્યાંથી કરે છે અને એન્જિનિયરિંગ કે છે. એ બધું અભ્યાસ એ સહેલું છે, એટલો બધો તો અહીંયા અભ્યાસ કરવો પડતો નથી. જેટલો અભ્યાસ ત્યાં કરવો પડે છે એટલો બધો અભ્યાસ નથી કરવો પડતો. એમ છે જે સૂક્ષ્મમાં માણસ જે કઈ અભ્યાસ કરે છે, ખાસ કરીને આ ડિગ્રીઓ મેળવે છે, ડિગ્રી મેળવ્યા પછી પણ આ ડોક્ટરેટ વગેરે થાય છે, ડોક્ટરેટ ની ડિગ્રી મેળવે ડોક્ટર થાય છે વિભિન્ન વિષયોમાં, એમાં તો એટલો બધો અભ્યાસ ને એટલી બધી પંચાત છે. મા નિબંધ લખે છે ને, પીએચડી થાય, પીએચડી ડોક્ટરેટ થવાનું છે, એ ડોક્ટર ઓફ ફિલોસોફી કહેવાય છે. પણ ત્યાં ફિલોસોફી એટલે તત્વજ્ઞાન નહીં, ત્યાં તો જે તે વિષયનું તત્વજ્ઞાન, જે તે વિષય હોય તે વિષયનું તત્વજ્ઞાન. તત્વ ફિલોસોફી એટલે તત્વ, પણ તત્વ એટલે તે પણ આત્માનું જ્ઞાન એમ નહીં, એને તેને ડિગ્રી કહે. એટલો પરિશ્રમ નથી કરવો પડતો, એટલે બધે કાંઈ પિંજણ કરવી પડે છે. એમાં પિંજણ ઘણી છે, ક્ષયોક્ષમની પિંજણ ઘણી છે. આમાં તો ઓછામાં ઓછો ક્ષયોક્ષમ વાળો જીવ પણ અભેદતા શું છે, વસ્તુની એકરૂપતા શું છે, વસ્તુની અખંડિતતા શું છે, એમ એના અભેદ સ્વરૂપને ખ્યાલમાં લેવાનો જો પ્રયત્ન કરે તો એને ખ્યાલમાં બરાબર આવે છે. પણ એ રીતનો પ્રયત્ન નથી કરતો અને ભેદની પીણ એટલી બધી કરે કે વાત મૂકી દો, વેદ પ્રભેદમાં જઈને એટલી બધી પિંજણ કરે કે બીજાને એમ થાય કે શું મહેનત છે ને, શું એનું શું એનું જાણપણું છે ને, શું ભણતર છે, એમ થઈ જાય, બીજાને આશ્ચર્ય થાય. પણ એ પ્રકારની આમાં કોઈ જરૂર નથી. આમાં તો મુખ્ય એવો જ્ઞાન તે આત્મા એટલો ભેદ પણ હાથમાં આવે ને બીજા ભેદો ભલે હાથમાં ના આવે. અને પછી અભેદ કેવો, આવા ભેદ વાળો પણ ખરેખર અભેદ કેવો કે જેનો આ ભેદ છે, એટલું જો એને અનંત જ્ઞાનનું અભેદ સ્વરૂપ, અનંત જ્ઞાન સામર્થનું અભેદ સ્વરૂપ ખ્યાલમાં લઈએ તો એ ખ્યાલમાં આવી શકે એવું છે. અને ખ્યાલમાં આવે તો એની બધી મૂંઝવણ ટળી જાય એવું છે. જે અભેદ આત્મા છે એ હું છું એમ જો એની સમીપ જાય તો એને એકે અસમાધાન ને મૂંઝવણ રહે એવું નથી. સર્વ સમાધાનનો અને સર્વાંગ સમાધાનનો ભંડાર આત્મા અભેદ એવો છે કે હું છું એ પ્રકારે એની સમીપ જાય એને કોઈ અસમાધાન રહેતું નથી. આમ કેમ એવું અસમાધાન એને રહેતું નથી. એક બહુ સુંદર વિષય એ છે કે સર્વાંગ નિર્દોષ હોવાથી, પરિપૂર્ણ અવિકારી તત્વ હોવાથી, એને નાનામાં નાનો વિભાવ અને દોષના અંશનું જ્ઞાન થાય છે, થવા માંડે છે. એટલે સદોષતા અને નિર્દોષતાનું એને જ્ઞાન થવાથી પોતાની સદોષતા પ્રત્યેથી ખસવાના પ્રયોજનભૂત જ્ઞાન એને થાય છે. એકનું જ્ઞાન થાય છે એમને, એનું પ્રયોજનભૂત જ્ઞાન થાય છે કે આ દોષથી ખસવો, આ દોષનો આદર ન કરવો, દોષ પ્રત્યેનો અનાદર અને ગુણ પ્રત્યેનો આદર, એવું એ પ્રયોજનભૂત જ્ઞાન આત્માના ખ્યાલ સાથે સાથે ઊભું થઈ જાય છે. એક વિશિષ્ટતા છે આ વિશે. જ્ઞાનનો સ્વભાવ જ વિવેક કરવાનો છે ને, જ્ઞાન વિવેક કરે છે, વિવેક કરે છે એમાં સ્વભાવ અને વિભાવનો ખાસ વિવેક કરે છે. મુખ્ય વિવેક તો એ છે, એને ભેદ જ્ઞાનનો વિવેક લોકોત્તર વિવેક કહેવામાં આવ્યો છે. એ ખાસ વિષય છે બેન. જ્ઞાન વિવેક કરે છે, બુદ્ધો વિવેક કરે છે. એટલે શું છે, આ તો મુખ્ય વિવેક છે, પણ વ્યવહારમાં પણ જ્યાં જ્યાં એને જે જે પ્રસંગ પડે છે એમાં એને દોષ અને નિર્દોષતા શું, દોષ ક્યાં ને નિર્દોષતા ક્યાં, અથવા વધુ દોષ કયો, ઓછો દોષ કયો, શ્રદ્ધાને લગતો દોષ કયો, જ્ઞાનને લગતો દોષ કયો, એમ જ્ઞાનમાં બધો વિવેક. આ બાજુ અભેદનો ખ્યાલ લેવા જાય ત્યાં બધો વિવેક પ્રત્યય છે, નહીતર વિવેક નથી રહેતો. હા, અજ્ઞાન છે, મતિ વિપર્યાસ અનાદિનો છે, એટલે એ મતિ વિપરીતપણે કામ કરવા લાગે છે. જો આ મૂળ પાયાની વાતને જ્ઞાન પકડવા જાય ને એનો વિવેક કરી જાય, એટલે કે અભેદનો ખ્યાલ લઈ લે, તો બાકીનો બધો વિવેક એને આપો આપ પ્રગટે છે.
બરોબર.
નહીતર ક્યાંક અવળું કરવા જાય ને ક્યાંક પાછું અવળું કરે, ક્યાંક અવળું કરવા જાય ને ક્યાંક પાછું અવળું કરે, એ બધી ગડબડ એમને મનાદીને ચાલે છે. એ ચાલ્યા જ કરે અને એમાં કઈ ફેર પડે નહીં. ઉત્તર કહે છે કે ધીરે ધીરે પ્રયત્ન કરવો, અંદરમાં ધીરજથી પ્રયત્ન કરવો, મૂંઝાવા જેવું નથી. અમે તને એ વિષયના પારંગત થયેલા તને આશ્વાસન આપીએ છીએ કે તારે મૂંઝાવા જેવું નથી. જો તારી સદભાવના છે, અંતરની ભાવના છે કે તારે આ વિષયમાં આવવું છે, ઊંડા ઉતરવું છે, પ્રાપ્તિ કરવી છે, તો તારે મૂંઝાવા જેવું નથી. બહારમાં તને અમારો સાથ છે ને અંદરમાં તને તારો આત્માનો સાથ મળ્યા વિના રહેશે. મૂંઝા તો ગમે ત્યારે અડધી રાતે આવી જજે, પૂછી લેજે, એમ કહે છે. તીવ્ર જિજ્ઞાસુ માટે જ્ઞાનીઓના દ્વાર 24 કલાક ખુલ્લા છે. પણ એની પાત્રતા અને જિજ્ઞાસા હોવી જોઈએ એવો વિષય છે. અરે જ્ઞાનીઓ તો હજી મોક્ષ માર્ગમાં રહેલા હોવાથી, થોડો રાગાંશ હોવાથી, વિતરાગી કરુણા સાથે થોડી રાગની કરુણા એવી છે કે એવા પાત્ર જીવોને તો એ સામેથી બોલાવે છે. એવી સ્થિતિ હોય છે, એને પ્રોત્સાહિત કરે છે, એને પ્રેરણા આપે છે સન્માર્ગની વિશે. અને એના પ્રશ્નને કે એની જિજ્ઞાસાને ક્યારે પણ એ ઠુકરાવતા નથી, એની ભાવનાને એ ક્યારે ઠુકરાવતા નથી. એવી કોઈ સહજ કુદરતી સ્થિતિ હોય છે જ્ઞાનીઓના પરિણામે. એને એમ કહે છે કે તારે જરાય મૂંઝાવા જેવું નથી, અંદરમાં તારો આત્મા બેઠો છે, અનંત સામર્થ્યનો ધણી, એ તને અંદરથી સાથ આપવાનો છે. અને બહારમાં તને વિકલ્પ આવે ને પૂછવા જેવું લાગે તો અમે સદાય ઉભા છીએ, તારે જરાય મૂંઝાવા જેવું નથી. લૌકિકમાં તો સંગ પ્રસંગ પડે એને લૌકિક વિવેક કહેવાય. ભાઈ નાના મોટાની મર્યાદા રાખવી એમ સામાન્ય વિવેક, વ્યવહારની અંદર કોઈ પ્રસંગ પડે એને વિવેક રાખવો એ લૌકિક વિવેક. અને આત્માનો અંદરમાં આદર કરવો અને દોષના કણ માત્રનો પણ આદર ન કરવો એ લોકોત્તર વિવેક છે. અને એ વિવેકનો વ્યવહાર ગણીએ તો એની વિચારણા માત્ર નથી પણ ભેદ જ્ઞાન થવું તે એનો વ્યવહાર છે. એને વ્યવહારમાં મૂકો, આચરણમાં મૂકો, તમારા વિવેકને આચરણમાં મૂકો એમ જો કોઈ કહે તો ભેદ જ્ઞાન છે એ આચરણનો પ્રયોગ છે. વિવેકને આચરણમાં લાવવાની વાત છે. આચરણનો આગ્રહ રાખે છે કે નહીં માણસો? આ આચરણ અહીંથી શરૂઆત કરવાની જરૂર છે, પછી બીજા આચરણની વાત છે એમ છે. ખરેખર મૂંઝાવા જેવું નથી, અનુભવમાં આવી શકે એવો છે. શું કહે છે? એ ખ્યાલ અને એ નિર્વિકલ્પ દશા અનુભવમાં આવી શકે એમ છે. કોઈ અશક્ય વાત તને કરતા નથી. વળી કોઈ એમ કે શક્ય હશે પણ અમારા માટે હજી શક્ય નથી, અમે હજી વેપાર ધંધામાં પીડ્યા છીએ, હજી દુકાને જઈએ છીએ, કુટુંબ પરિવાર લઈને બેઠા છીએ, એટલે કુટુંબ પરિવાર ને ધંધા વેપાર ને યોગ્ય બધા અમારે પરિણામ કરવા પડે છે, કરવા છે એમ નહીં, કરવા પડે છે. તેથી આમાં અમારું કામ નથી એમ છે ને. એ સ્થિતિમાં પણ તું આ બાજુનો પ્રયત્ન ચાલુ કરતો, એ સ્થિતિમાં પણ તું અભેદ આત્માનો ખ્યાલ લઈને અનુભવ કરી શકે એમ છો, એના માટે તો બધા દ્રષ્ટાંત છે શાસ્ત્રની અંદર કે અવિરત સમ્યક દ્રષ્ટિ ક્યાં ક્યાં થાય, કે ચારે ગતિમાં થાય. ચારે ગતિમાં મનુષ્ય હોય, ચાંડાળ ઢેડ ને ભંગી ને ચમાર હોય એને થાય કે હા એને પણ થાય, ત્યાં સુધી વાત દીધી છે. પણ એ તો અછૂત છે ને કે એ અછૂત નથી? એ ચાંડાળ હોય ને ચમાર હોય જો સમ્યક દર્શન ને પ્રાપ્ત થાય તો એ દેવ છે, અછૂત તો નથી પણ
દેવ છે.
ગણધર દેવ એને દેવ કહે છે. 28મી ગાથા છે, રત્નકરંડ શ્રાવક
આચાર,
શ્રાવક ના આચાર નો ગ્રંથ આચાર નો લખેલો છે. આ તૈયારી તો આ સમયથી કરવી, અહીંથી કરવી એટલે પછી કરવી એ વાત નથી, વર્તમાનથી કરવી. જેમાં ઘણો લાભ હોય એની તૈયારીનું મોડું કરે એવો મૂર્ખ કોણ હોય એમ વાત છે. આમે લોકો તો કે છે લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોઢું ધોવા રહીશને, સાફ કરેલું મોઢું પછી ચાંદલો કરજો, એ નહીં તો તારે ચાંદલો કરી
નાખે.
જો તારે ચાંદલો કરવો છે તો અમારું મોઢું વણ ધોયેલું પણ ધોયેલું છે, ત્યાં તો એમ એટલી બધી તૈયારી રાખે છે. અને અહીંયા મુદત મારે જાય કે પછી કરીશ, એક આ છોકરો લઈને ચડી જાય ને, અને એક આ દુકાન સંભાળતો થઈ જાય અથવા ધંધો કરતો થઈ જાય અથવા કઈક સાધન થઈ જાય પછી વાંધો નહીં, નહીં તો આ જીવિકાની ઉપાધિ રે એવું છે. જરા તો કે ન હોય તે અંદર માં મુદત મારે જાય છે, પણ ગમે તે હાલતમાં હર હાલતમાં કોઈ પણ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ હો, માનસિક તૈયારી તો આ જીવે એટલી કરી લેવા જેવી છે કે કોઈ પણ દ્રવ્ય ક્ષેત્ર કાળમાં મારું સ્વકાર્ય કરવામાં મને કાંઈ બાધા થઈ શકે એવું નથી. કેમ કે બહારના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ બહાર છે અને મારે કાર્ય કરવાનું છે એ અંદરમાં છે,
હાજર છે.
બેના ક્ષેત્ર જુદા છે, કાર્ય ક્ષેત્ર જુદા છે, પછી બહારની વાત અંદરમાં શું કરવા આડી આડી લાવે છે એ તારી આંદોળાઈ બતાવે છે.
કામ કરવું,
કામ તારે કરવું નથી એટલે બહારની વાતનો વાંધો અંદર લાવે છે કે બહારમાં આમ છે ને એટલે અંદર કામ કરતો, બહારમાં આમ છે ને એટલે અંદર કામ, વાત તારી જુઠી છે. અંદરમાં કામ કરવા માટે બહારના કોઈ પણ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ ખરેખર નડતા, તે બહારના દ્રવ્ય ક્ષેત્ર ભાવ કાળ ભાવ પ્રત્યે તારા મમત્વના પરિણામ તને અંદર જવા દેતા નથી. બાકી એ કોઈ ચીજ નડતી નથી, બહારની ચીજ કોઈ નડતી નથી ખરેખર. એમ છે
બહારનું મમત્વ છે એ નડે.
સુગાનીજીની ચર્ચામાં બેને પ્રશ્ન કરેલો, અમારા ઘરવાળા જાણે તો પસંદ કરતા નથી કે અમે અહીંયા સોનગઢ આવીએ, કે આ બધું તત્વજ્ઞાનમાં રસ લઈએ, માટે ઘરવાળા અનુકૂળ ન હોય ને ઘરવાળા જાણે તો છાનું છાનું કરવું પડે, આ બધું કેવી રીતે કરવું? તો કે ભાઈ આ કાર્ય તો એવું છે કે ન ઘરવાળો જાણે ને ન બારવાળો જાણે,
અંદરનું છે.
ત્યારે કોઈ અમુક ક્ષેત્રમાં જતો આ કાર્ય થાય, સોનગઢ જતો કામ થાય, મહાવિદ્યમાં જતો કામ થાય, એવું કોઈ એમાં શરત નથી, એવી કોઈ શરત આમાં નથી. ધર્મક્ષેત્રમાં જવાની ભાવના ભલે થાય પણ એનાથી કામ થાય એમ જો માની બેસે તો એ ધર્મક્ષેત્રમાં જવા માટે તારી ઊંધી પકડ છે, એ તને ત્યાં જઈને પણ અંદરમાં જવા દેશે નહીં. એટલે ઉદયને વશ તું ગમે તે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં હો, માનસિક તૈયારી તારી એટલી કરી લે કે કોઈ પણ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં મારું કામ કરવું એ તો મારે મારાથી કરવાનું છે ને એમાં મને કોઈ બાધા થતી નથી, એટલે કાંઈ મૂંઝાવા જેવું નથી. અહીં તો હજી બહારની મૂંઝવણનો પ્રશ્ન નથી, શિષ્યનો પ્રશ્ન તો એમ લીધો છે કે હું અંદરમાં આત્માની વિચારણા કરવા જાઉં છું, આત્માની વિચારણા કરવા જ્યારે હું બેસું છું ત્યારે આત્મા સંબંધીના અનેક ગુણોને હું વિચારમાં લઉં છું અને તે બધા આત્માના ભેદોનો ખ્યાલ કરું છું એમ લાગે છે, પણ અભેદ તો ખ્યાલમાં આવતો નથી. આપનો આદેશ એવો છે કે અભેદને ખ્યાલમાં લે, તો એ અભેદ ખ્યાલમાં આવતો નથી એની મૂંઝવણ છે, એનું શું કરવું એમ મૂંઝવણ અહીંયા ઊભી થઈ છે. બહારની તકલીફ એને આદિ ધરી નથી કે આ કમાણી હરખી થતી નથી અથવા ઘરની અંદર પણ ગડબડ છે માટે અમારા પરિણામ બધા એમાં રોકાઈ જાય છે. એ દુકાનની ને ઘરની ગડબડની વાત વાળાનો તો અહીંયા પ્રશ્ન નથી, એ તો એ બધું સમજીને હજી અંદરમાં ઉતરવા માંગે છે એ પ્રશ્ન કરે છે કે અંદરમાં ઉતરવા જાઉં છું પણ ઉતરાતું નથી ને એની મૂંઝવણ થાય છે, એવું પણ બને છે. કે સમ્યક દર્શન થયા પહેલા સમ્યક દર્શનની પ્રાપ્તિના પ્રયત્નમાં પૂરી સફળતા ન થાય ત્યારે મૂંઝવણ થાય. એને શાસ્ત્રની અંદર દર્શન પરિષદ કહ્યો છે. જેમ કોઈને પરિષદ પડે ત્યારે પરિષદની વશ એને આકુલતા થાય, અથવા પરિષદ સહન કરતો હોય એવું એને લાગે, એવી મૂંઝવણ સહન કરવાનો પણ એક તબક્કો આની અંદર ઊભો થાય છે. એને ગુરુદેવ કહે છે કે ભાઈ એમાં પણ તારે મૂંઝાવા જેવું નથી, મૂંઝાઈને તું પ્રયત્ન છોડી દેતો નહીં, પણ ધીરે ધીરે તારા પ્રયત્નને બરાબર ચાલુ રાખજે. એ જાતનું આમાં આશ્વાસન છે. મૂંઝાવા જેવું નથી, અનુભવમાં આવી શકે એવો છે, માટે ધીરે ધીરે પ્રયાસ કરવો, અથવા એ ધીરજપૂર્વકનો પ્રયાસ અંદરમાં ચાલુ ને ચાલુ રાખવો, મૂંઝાવું નહીં, મૂંઝવણમાં અટકી જવા જેવું નથી, ને મૂંઝાઈને પ્રયત્નને પણ છોડી દેવા જેવો કે પ્રયત્નને શિથિલ કરવા જેવો પણ નથી, એમ કહે છે. આવા કાળે આવી ઊંચી વાત સાંભળવા મળી એ ઓછું છે, એમ કહે છે કે અત્યારે આ વાત જે બહાર આવી છે એ છેલ્લી હદની બહાર આવી છે. આ માર્ગ પામવા માટે જે માર્ગથી આખો સંસાર અને જન્મ મરણ અનંતકાળના તરી જવાય, સમુદ્રનો પાર કરી જવાય, એવી એ માર્ગને હાથમાં લેવા, એ માર્ગને પહોંચી વળવા માટે છેલ્લામાં છેલ્લી હદની એકદમ ચોખટવાળી સ્પષ્ટ વાત બહાર આવી છે, એમ કહેવું છે કે આવી વાત પણ સમજણ મળે એવું યુગ ભાગ્યે જ હોય છે. દુનિયાને તપાસવા જાય તો પત્તો લાગે કે આ દુનિયામાં આવો યુગ ક્યાં ક્યાં છે, જ્યાં મોક્ષ માર્ગને ગ્રહણ કરી શકે એની ચોખ્ખી સ્પષ્ટતા આવે એવા સ્થાન કેટલા આ જગતમાં, એવા સ્થાન કેટલા કે એવા સ્થાન પણ ગોતા જડતા નથી. ઘણાને તો એ બહુ પરિશ્રમ લેવો પડે છે. જેટલા જેટલા પ્રસિદ્ધ અને અપ્રસિદ્ધ સ્થાનોની ભાળ મળે ત્યાં ભટકવા જાય છે, ખૂંડવા જાય છે, ખોળવા જાય છે. હજારો માઇલની અને વર્ષો સુધીની મુસાફરી કર્યા પછી પણ એને પત્તો લાગતો નથી, અને છેવટે મૂંઝાઈને પછી ગમે ત્યાં ગમે તેમ ગોઠવાઈ જાય છે, અને કાંઈ એને છેવટ સુધી એને સમાધાન મળતું નથી. એને એમ કહે છે કે જેની કિંમત ન થઈ શકે, જેનું મૂલ્ય ન થઈ શકે કોઈ પ્રકારે કોઈ ટર્મમાં, એવું કોઈ સ્થાન હોય તો એવું સ્થાન છે કે જે પ્રત્યક્ષ જ્ઞાની દ્વારા આનો ઉકેલ આપી દે, પોતાની મૂંઝવણનો ઉકેલ આપી દે. એ પ્રયત્ન કરતો હોય એ પ્રયત્નને જો એ વ્યક્ત કરે કે હું અંદરમાં આવા આવા પ્રકારે પ્રયત્ન કરવા જાઉં છું પણ હજી મને સફળતા મળતી નથી, કેવી રીતે સફળતા મળે, તો જ્ઞાની પોતે જે રીતે સફળતા મેળવી છે એ બતાવી દે છે કે અમે આમ અનુભવ કર્યો હતો, એ પ્રકારના તું આવ, તારા પ્રકારને આ પ્રકારનો તફાવત રહેતો હોય એ તફાવતને ભાંગી નાખતું છેદી નાખતું, તને પ્રાપ્તિ હાથને માં થઈ જશે, એવો વિષય સાંભળવા મળે એ પણ કાંઈ ઓછું છે, એમ કહે છે. એ પણ એની પણ કોઈ કિંમત થઈ શકે એવું નથી, કેમ કે એ સાંભળવા પણ ન જોયું હોય એને પ્રયત્ન કેમ કરવો, એની સૂજ આવવી મુશ્કેલ છે. સાંભળવા મળે ત્યારે એને સૂજ આવે છે કે કરવાનું છે તો અંદરમાં, ક્યાંય બહારમાં કરવાથી બાહ્ય ક્રિયાથી બહારના કોઈ કામથી તો અંદરની કોઈ કામ થઈ જશે એ વાતમાં તો કાંઈ છે નહીં. એટલે તમામ પ્રકારની બાહ્ય ક્રિયા, બાહ્ય વિકલ્પો, બાહ્ય ભાવો, પછી રાગ ના હોય કે ક્ષોક્ષમ જ્ઞાન ના હોય, બધાની કિંમત ઉપર મીંડું મૂકી દે છે. આની તો કોઈ કિંમત નથી આ લાઈનમાં ને આ માર્ગમાં, આની તો કોઈ કિંમત નથી. અંદરમાં હું કેટલું અંતર્મુખ થવાનું કરી શકું છું, હવે પછીના આ બોલ પણ બધા અંતરદૃષ્ટિના અને સ્વસન્મુખતાના બોલ ઘણા આવે. ભૂલે ચૂકે પણ જે કઈ મન વચન કાયાની પોતાની ક્રિયા હોય એ સિવાયના બહારના શુભ પ્રસંગો હોય અને પોતાના જ્ઞાન અષ્ટોક્ષમ જ્ઞાનના બાહ્ય પરિણામો હોય એ બધા આત્માને કોઈ ઉપકાર કરે એવા છે નહીં, આત્માને એ કલ્યાણકારી છે નહીં, માટે એની કોઈ કિંમત નથી એમ ત્યાં તો એ મીંડું મૂકી દે છે. હવે જો તપાસે છે અંતર્મુખ થવામાં, અંદરમાં હું ક્યાં ક્યાં મારા પુરુષાર્થથી કેટલો અંતર્મુખ થઈને આગળ વધી શકું છું, અંદર આવવાના માર્ગમાં મને કેટલી મોકળાશ થઈ અને કેટલું મારું વિકાસ થાય છે એના ઉપર જ એનો દ્રષ્ટિકોણ તપાસવાનો જ્યારે રહી જાય છે ત્યારે એને કાંઈક અંદરમાં આગળ વધવાની બરાબર જગ્યા થઈ જાય છે, સુગમતા થાય છે, સરળતા થાય છે, સહજપણે આગળ વધે એવી પરિસ્થિતિ અંદરમાં ઊભી થઈ જાય છે. એટલે એ વાત સાંભળવા મળી એની પણ કઈ ઓછી કિંમત નથી, કેમ કે ધર્મસ્થાનોમાં પણ સંપ્રદાયોમાં પણ આ વિષય લુપ્ત પ્રાય છે, બીજી બધી માંડે છે, પણ મૂળ વાતમાં અંતર્મુખ કેમ થવું એ વિષયથી અજાણ્યા હોવાથી એ વિષય વાણીમાં પણ ક્યાંય આવી શકતો, આવતો જોવામાં આવતો નથી. તેથી એ વિષયથી સાંભળવામાં પણ જે જીવો વંચિત રહી જાય, એ આદરવામાં તો વગર કીધે વંચિત રહી જાય, આપોઆપ એ વાત છે. તેથી એમ કહે છે કે આટલે સુધી આવું થયું તને સાંભળવા મળ્યું, કોઈ જબરદસ્ત પુન લઈને તું આવ્યો છો એમ કહે છે. એ વાત પણ બહુ વિલક્ષણ પ્રકારના પુન્યની છે, અને જો પુરુષાર્થ કરે તો એનો બીડો પાર થઈ જાય. એ તો અંદરનું કાર્ય, અંદરમાં એને કરવાનું છે, ક્યાંય બહારમાં કરવાનું છે એ વિષય પછી આગળ એ વિષય લે છે કે હવે આવી અંતરદૃષ્ટિ કરવાનો ઉપાય શું છે એ વાત હવે આગળ ચર્ચવા.
જય હો સનાતન દિગંબર જય ધર્મનો જય હો સ્વામિની.